மகாதேவ்யா குக்ஷிரத்னம் சப்தஜீதராத்மஜம் ராஜச்சந்திர மகோவந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
પરમ કૃપાળુ દેવ જણાવે છે કે તીર્થંકરોએ પણ આ મહાસંવત્સરી પર્વનો મહિમા ગાયો છે. પર્યુષણ પર્વની આરાધના અને એમાં આ સંવત્સરીનો ક્ષમાપનાનો દિવસ. ક્ષમાપના એ તો જૈન ધર્મનો પ્રાણ છે. આખો જૈન ધર્મ એક શબ્દમાં સમજવો હોય તો ક્ષમાપના. જે ક્ષમા ભાવને ધારણ કરે છે તે જ આરાધક છે. જે ખમાવતો નથી તે વિરાધક છે. કલ્પસૂત્રમાં ભદ્રબાહુ સ્વામી મહારાજ ફરમાવે છે, પરમ કૃપાળુ દેવે 16.5 વર્ષની ઉંમરે મોક્ષમાળાનું સર્જન કર્યું. દર્શન પ્રભાવક ગ્રંથ મોક્ષમાળા જગતના જીવોના કલ્યાણ હેતુ, વિશેષ કરીને આધુનિક પેઢી, ઉછરતી બાળ યુવાન પેઢીને જૈન દર્શન સમજાય, વિતરાગ પ્રણીત તત્વમાં રૂચિ થાય અને વિતરાગે જે કહ્યું છે તે યથાતથ્ય એની ભૂમિકાએ, બાળાવબોધ એ ભૂમિકાએ સમજાય એ રીતે 108 પાઠની રચના કરી. એક પાઠમાં સુંદર જૈન દર્શનના તત્વો અને એ પાઠ એક પાનું દોઢ પાનું એ રીતે આખી મોક્ષમાળાની રચના એમણે કરી. એની અંદર પાઠ શિક્ષા પાઠ 56 એ ક્ષમાપનાનો પાઠ મૂક્યો છે. એ પાઠનો આપણે થોડી વિચારણા કરીશું. મોક્ષમાળા શિક્ષા પાઠ 56 ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આપણે રોજ બોલીએ છીએ, રોજ બોલવું જોઈએ, કારણ કે આ એક જ ક્ષમાપના પાઠની અંદર આ પરમ કૃપાળુ દેવે આ જ્ઞાનના વારિધિ અને આ જ્ઞાનના મહાસૂર્ય તેજસ્વીએ એમણે એક પાઠની અંદર, એક 15 લીટીની અંદર જગતના જીવની આભવની આલોચના અને ભવોભવની આલોચના મૂકી દીધી છે. એટલું તો ઉત્કૃષ્ટ એ પાઠનું સામર્થ્ય છે. જીવે એક વાક્ય બોલતા જવું અને અંતર વિચારણા કરવી, આ અંતર્મુખની આરાધના કેમ કરવી, અંતર્મુખ સાધના કેમ થાય, અને જીવ રોજ આવશ્યક જે છે એ બધા આવશ્યકનો સમન્વય એક ક્ષમાપના પાઠમાં કેવી રીતે થાય. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. વિચારવું, શું ભૂલી ગયો ભાઈ, શું ભૂલી ગયો તું? તને તો ઘણું બધું યાદ છે, તારી સ્મરણ શક્તિ કેટલી બધી છે. અને આ જગતની બધી વસ્તુ યાદ રાખવા જેવી છે અને એમાં કોઈ વસ્તુ યાદ રાખવાની તને આજે આ કામ ન થયું, આજે આ કામ ન થયું, આજે ઉઘરાણી ન થઈ, આજે બેંકમાં પૈસા લેવાનું રહી ગયું, એની વાત છે? જ્યારે પરમાત્મા સાથે વાત કરીએ છીએ ત્યારે પરમાત્માને મારા સંસાર સાથે તો કોઈ સંબંધ નથી. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. શું ભૂલી ગયો? મેં તમારા અમૂલ્ય વચનોને લક્ષમાં લીધા નહીં. આ પહેલું. હે ભગવાન, તમારા વચનો કેવા અમૂલ્ય, જીન વાણી, સર્વજ્ઞ તીર્થંકર વિતરાગના પ્રવચન, સદગુરુ નિર્ગ્રંથ ગુરુ મહારાજની દેશના ઉપદેશ બોધ, આ બધા અમૂલ્ય વચનો છે. જે એક વચન જીવની અંદર ચૈતન્યનો સંચાર કરે એવા એવા તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા ને. મારા ધ્યાનમાં આવ્યું, જગતના વ્યવહાર કરતી વખતે પ્રભુ આપે જે ફરમાવ્યું છે તે મારા ધ્યાનમાં આવ્યું. આપે કહ્યું છે કે હિંસા ન કરી શકાય. આપે કહ્યું છે કે સત્યનું આચરણ કરવું. આપે કહ્યું છે અદત્તા દાન, કોઈના દીધા સિવાય કોઈ વસ્તુ લેવાની કોઈ લેશ માત્ર આકાંક્ષા ન રાખવી. આપે કહ્યું છે બ્રહ્મચર્યની પાલના કરવી, વિષય સુખમાં વૃત્તિઓને ચડ વિચડ થવા દેવી નહીં. આપે કહ્યું છે અપરિગ્રહની ભાવના રાખવી. સંસાર તો અતિ વિસ્તરણ છે, આ બધું જ મારું સ્વામિત્વનું કરી લઉં એવી મૂર્છાની અંદર ન રહેવું, આ મૂર્છા ભાવ છે. હે ભગવાન, તમારા અમૂલ્ય વચનોને મેં લક્ષમાં લીધા નહીં. એક આટલા વચનોને ભૂલી જવાથી મારી સ્થિતિ શું થઈ? તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. ભગવાન તમે તો અનુપમ તત્વ કહે એનો મેં વિચાર પણ ન કર્યો કે આ જીવની મુક્તિનું કારણ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે. યથાર્થ વસ્તુનું ઓળખાણ, એ વસ્તુનું યથાર્થ એના સ્વભાવનું જ્ઞાન, અને જેવો એનો સ્વભાવ છે તેવો આત્માના સ્વભાવના અનુસાર જીવનું પ્રવર્તન, આવું તત્વજ્ઞાન તમારું. જીવને ભવ પરિભ્રમણના માર્ગને સમાપ્ત કરે એવું તમારું તત્વજ્ઞાન, એવા તત્વનો મેં વિચાર પણ કર્યો નહીં. જીવે મેં વિચારણા તો કરવી જોઈએ, અને રોજ કેવી વિચારણા કરી કે જે વિચારણા કુવિચારણામાં પરિણમી. પણ જો તમારા અનુપમ તત્વ જે છે જેની જગતમાં કોઈ તુલના ન થઈ શકે એવા તત્વનો જો મેં વિચાર કર્યો હોત તો હે પ્રભુ મારા જીવનમાં શું વિચારણા પ્રગટ. અને ઉપજે જ્યાં સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. પ્રભુ માર્ગ તો આ છે કે મારી જ પોતાની સુવિચારણાથી મને જ નિજ જ્ઞાનની ઉપલબ્ધિ થાય, અને એ નિજ જ્ઞાનની ઉપલબ્ધિના કારણે મારો મોહ છે સંસાર પ્રત્યેનો, અનિત્ય પદાર્થ પ્રત્યેનો, નશ્વર પ્રત્યેનો મારો મોહ છે, અને સત પ્રત્યેની મારી દ્રષ્ટિ જે હટી ગઈ છે, શાશ્વત પ્રત્યે હું વિમુખ થયો છું, આ મોહ મારો નષ્ટ થાય અને હું નિર્વાણ પદને પામી શકું. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. ભગવાન હું ભૂલી ગયો, તમારા વચનનો મેં લક્ષમાં લીધા નહીં, તત્વનો વિચાર કર્યો નહીં, અને ત્રીજી વાત, મેં તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. હું તો જગતમાં આવ્યો અને જગતના સંઘની અંદર રંગાયો અને કુશીલના છંદે ચડી ગયો, કુશીલનું સેવન શરૂ કરી દીધું. અનાચાર, અત્યાચાર, ભોગાચાર, માયાચાર, આ બધા તો કુશીલના લક્ષણ છે. આ કોઈ પારદર્શિકતા નથી, આ કોઈ જીવનની પ્રમાણિકતા નથી, આ કોઈ મારા જીવનની અંદર જે અંતર રહેલું મારું આત્મા છે આ એનું કોઈ પ્રતિનિધિત્વ નથી થતું. આ બધા કુશીલની અંદર મારો જન્મજાત સંસ્કાર, મારો સ્વભાવ, મારા અંતર્ભૂત ગુણો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંત વીર્ય, જગત આખા સાથેની મૈત્રી, પ્રાણી માત્ર પ્રત્યેનો પ્રમોદ ભાવ, કોઈના ગુણ દેખીને ઉજમાળ થવું, જગતના જીવોના દુઃખ દેખીને અનુકંપિત થવું, અને જગતના જીવોનો જે કંઈ ભાવ દુર્ભાવ દેખીને પણ મધ્યસ્થતા રાખવી, આ મત મતાંતર યુક્ત જગતની અંદર માધ્યસ્થ ભાવ રાખવો, રાગ દ્વેષના પરિણામ ન કરવા. જગતના જીવો પોતાના જે કર્મની ઉદયની સ્થિતિમાં પણ એને જેટલું સામર્થ્ય પોતાના ચૈતન્યનું છે તે પ્રકારે વ્યવહાર કરે છે, બને તો એની ચેતનાને જગાવવા પ્રયત્ન કરીશ, વિશેષ શું કહું. એટલે અહીંયા એવું ઉત્તમશીલ જગતનો કોઈ જીવ દુભાય નહીં, જગતના કોઈ પ્રાણી માત્રનું અકલ્યાણ ન થાય એવું મારું ચારિત્ર, એવી મારી પ્રવર્તના, એને સુશીલ કહેવાય છે. નિર્દોષ જીવન જીવવું, પરમ કૃપાળુ દેવે કીધું, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. ભાઈ સંસારમાં રહેવું છે તો મંગલ ભાવનાથી રહે, નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ આ જગતની અંદર મળતા હોય જેમાં કોઈ જીવના અધિકાર ઉપર તરાપ ન પડે. જીવન સૌને વાલું છે, સુખની સૌ ઈચ્છા કરે છે, દુઃખની નિવૃત્તિને બધા ઈચ્છે છે. હવે એવો ઉદ્યમ તારાથી ન થાય, તારું જીવન એવું ન બને કે જેનાથી અન્યનું દુઃખ વધે, અન્યનું સુખ છીનવાઈ જાય અને તારો આખો જીવનનો ઉપક્રમ દૂષિત બને. કોઈ પણ જીવનું અમંગલ જ્યાં થતું હોય ત્યાં આપણું જીવન વ્યવહાર દૂષિત થાય છે, આપણું શીલ દૂષિત થાય છે. નિર્દોષ જીવન જીવવું જોઈએ કે જે જીવનની અંદર જગતના અનંત જીવમાંથી કોઈ પણ જીવનો અપરાધ ન થાય આપણાથી. રાત્રે સૂતી વખતે પરમ કૃપાળુ દેવે કહ્યું કે એવું કૃત્ય દિવસ દરમિયાન કરજે કે રાત્રે સુખેથી સુવાય, કેજે કે આજે ખૂબ મજા કરી, ખૂબ આનંદ કર્યો, ખૂબ કમાયો, ખૂબ સુખ વૈભવ માણ્યા જગતના, પણ એવા માણ્યા છે એક પણ જીવનો અપરાધ નથી કર્યો, એક પણ જીવની દુભવણી કરી નથી, એક પણ જીવની ઉપરના અધિકાર ઉપર તરાપ મારીને મેં મારા સુખની કામના વાંચના કરી નથી. આવું નિર્દોષ એવા સુખની જ્ઞાની પુરુષો પણ કહે છે કે લે તને, અમને કઈ વાંધો નથી. પણ શરત છે એની, એને સુશીલ શબ્દ મૂક્યો છે. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. તમે જે ધર્મના આ સુશીલના આચારના બાંધાના જે નિયમો કીધા કે દયા શાંતિ ક્ષમા અને પવિત્રતા, આ ચાર અમને સુશીલ કેવી રીતે પ્રભુ, આ અમારું સુશીલ કેવી રીતે જળવાય? તો કે જીવ માત્ર પ્રત્યે દયા રાખજે. જીવ માત્ર પ્રત્યે દયા. સર્વ જીવનું ઈચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય. કોઈ પણ જીવનો અપરાધ નહીં, કોઈ પણ જીવના દુઃખની સ્વપ્ને પણ તું ઈચ્છા કરીશ ના. જગતનો કોઈ જીવ દુઃખી થાય દુભાય સમજે સમજે કે મારું જીવન આજે કુશીલ થયું, અપરાધ થઈ ગયો, વિરાધના થઈ ગઈ. દયા શાંતિ સંજોગો સમાજની અંદર તો ગમે તે પ્રકારના આવશે. સંસારનું સ્વરૂપ, સંસાર તો ત્રિવિધ તાપથી બળતો છે, સળગતો સંસાર છે. જ્ઞાનીઓએ પણ કહ્યું છે કે આધિ વ્યાધિ અને ઉપાધિની આ જ્વાલા ચો તરફ પ્રજ્વલી રહી છે. હે જીવ, એ તો છે જ, એમાં તું આવ્યો છું. કર્મના કારણે તારું પરિભ્રમણ છે. આ અગ્નિને તું બુઝાવી નહીં શક, આ સંસારને તું સમાપ્ત નહીં કરી શક, તારો સંસાર સમાપ્ત કરી શકીશ. આખા જગતને તું ચામડેથી મઢવા નહીં જા, પણ કંટક આકીરીને માર્ગ હોય તો તું બૂટ પહેરી શકીશ, તારા પગનું રક્ષણ કરી શકીશ. બારે મેઘ ખાંગા થયા છે તો તું એને આડો હાથ નહીં દઈ શક આકાશમાં, પણ તું છત્રી ધારણ કરી શકીશ. એમ આ જગત આખું ભડકે બળે છે, એનું સ્વરૂપ જ એ છે. અશાતા અજંપો આ જ જગતનું સ્વરૂપ છે. તાપ ઉતાપ અને સંતાપ એ સંસારનું સ્વરૂપ છે. એમાં તું શાંતિ રાખજે. જે થાય છે તે જીવના પ્રારબ્ધના ઉદયથી થાય છે. ક્યાંક અનુકૂળતા, ક્યાંક પ્રતિકૂળતા, ક્યાંક ઇષ્ટના સંયોગ તો ક્યાંક અનિષ્ટના સંયોગ થયા કરે છે. પૂર્વે જે પ્રારબ્ધ નિબંધન કર્યું છે તે આવ્યા કરે છે. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. અને પરમ કૃપાળુ દેવે પણ પોતાના જીવનમાં આવેલી પ્રતિકૂળતાનું સમાધાન આપ્યું છે. સૌભાગભાઈને કહે છે, ઉદય જોઈને ઉદાસપણું ભજશો નહીં. દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે, માટે આ ભોગવીએ છીએ. હે જીવ, બાંધતી વખતે જો પાછું વાળીને જોયું નહીં તો એનો ઉદય આવ્યો ત્યારે હવે સંતાપ શેનો કરે છે? માટે શાંતિ રાખવી. હર પરિસ્થિતિમાં હર સંયોગની અંદર તારી સ્વસ્થતા તારું સંતુલન તું ગુમાવીશ નહીં. કઠિન છે, બહુ કઠિન છે, કારણ કે અહંભાવ કેટલો જાગૃત છે. શાંતિ ન રહેવાનું એક કારણ અહંભાવ જાગૃત છે. જો અહંભાવ સમાપ્ત થઈ જાય તો કોઈ પણ પરિસ્થિતિને સહન કરવાની અદ્ભુત શક્તિ જીવમાં આવે છે. શાંતિનો આધાર અહમનું વિલય થવું તે છે. અને ક્ષમા, હર કોઈ જીવને ક્ષમા, માફ કરવાની વૃત્તિ, ફરગેટ ફરગીવ. પવિત્રતા, જીવન પવિત્રતાથી હોવું જોઈએ, દૂષિત ન થવું જોઈએ. આવો માનવ દેહ, શુભ માનવ દેહ મળ્યો, એને તું અપવિત્ર કરીશમાં. આ સંસારના આ બધા જ વ્યવહારો, જ્ઞાની પુરુષની આજ્ઞા વિરુદ્ધના બધા વ્યવહારો એ જીવનને અપવિત્ર બનાવશે. અપવિત્ર જીવનમાં મંગલ ક્યારેય થઈ નહીં શકે. હે ભગવાન, હું ભૂલ્યો, આ બધું ભૂલી ગયો, તમારા વચનને લક્ષમાં ન લીધા, તમારા તત્વનો વિચાર ન કર્યો, તમે કહેલા શૈલનું સેવન ન કર્યું, અને તમારા કહેલા જે દયા શાંતિ ક્ષમા પવિત્રતા છે એની ઓળખાણ પણ ન થઈ, એટલે હું ભૂલ્યો. ભગવાન, હું ભૂલી ગયો, એનું પરિણામ શું આવ્યું? હું આથડ્યો, હું આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. પ્રભુ, આ તમારા માર્ગને ભૂલવાથી પરિણામ શું આવ્યું? આથડવાનું, આ શબ્દ સમજાય છે, શુદ્ધ કાઠિયાવાડી શબ્દ આથડો, ઉપરથી નીચે પડે, નીચેથી ઉપર પડે, ચાર ગતિ અને એની દસ દિશાઓ, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા, પડતો હોય જીવ ચારે બાજુ, આઘાત પ્રત્યાઘાત, આ આથડે છે. આપણે ઘણી વાર કહીએ છીએ ને, કેવો આથડે છે, આથડે છે, દિશા વિનાનું ભટકણ એનું, એ આથડ આથડો રજડીઓ રજડપાટ છે. આ સંસારમાં રજડપાટ કરી છે, રજડીઓ, અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું, એવી સંસારની ભૂલ ભૂલમણી થઈ છે, એવા અનંતાનું મંદિરની વિટમણામાં પડ્યો છું, આમાંથી કેમ બહાર નીકળવું એની હવે કોઈ દિશા સૂઝતી નથી. અનંત સંસારની વિટમણામાં પડ્યો છું પ્રભુ, આ બધું ભૂલવાથી અને સંસારના રંગે અને એના છંદે ચડી જવાથી હું પાપી છું. કારણ કે ક્યાંય મેં આ વાત તો ધ્યાનમાં જ ન લીધી, અને આખા જીવનનો હિસાબ કર્યો ત્યારે પાપ વધારે છે, પુણ્ય તો ક્યાંય દેખાતું જ નથી, શુભ તો ક્યાંય દેખાતું જ નથી. જે કઈ કર્યું એમાં કાં તફડાવી લીધું, કાં માર્યું, કાં અનીતિ કરી, કાં કોઈ પણ પ્રકારનો અભદ્ર વ્યવહાર કર્યો. આને જ હું સુખ માનું છું, આને જ મારી હોશિયારી માનું છું, આને જ મારી ઉપલબ્ધિ માનું છું, આને જ મારી સફળતા માનું છું. કૃપાળુ દેવે લખ્યું છે બોધ વાક્યમાં કે દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું, દુર્જનતા કરીને ફાવવું તે જ હારવું. આ જીવ એટલે કે હે પ્રભુ હું પાપી છું, હું બહુ મદોન્મત કરીને કર્મરજથી કરીને મળેન છું. મદોન્મત થઈ ગયો કેમ કે હોશિયારી માની, એમાં મારી ચાલાકી માની, એમાં મારા જીવનની ચતુરાઈ માની, અને એમાં જગત પાસેથી મેં મારા માન સન્માન કરાવ્યા કે કેવું મારું પરાક્રમ, કેવો અદભુત હું થયું છું. કર્મરજથી કરીને મલિન થયો, આ તો મને કર્મનો બંધ એવો આકરો થઈ ગયો છે. હે પ્રભુ તમારા કહેલા, હે પરમાત્મા તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. જેને હું ભૂલી ગયો છું એ જો હવે મને ફરીથી પ્રાપ્ત થાય, બાકી એ વિના આ અનંત સંસારની વિટમણામાંથી છૂટી શકાય એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ છે નહીં. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું ભગવાન, આ દશા તો જુઓ, આ અનંત કર્મ બાંધીને આવ્યો, મારું ભાથું જ ખોટું છે, એટલે હું પાપી છું, નિરંતર પ્રપંચમાં પડ્યો છું, એવા વ્યવહારના પ્રપંચોની અંદર ગળા ડૂબ થઈ ગયો છું, અજ્ઞાનથી અંધ થયો છું. પ્રભુ તારા તત્વજ્ઞાન વિના મારા જ્ઞાન ચક્ષુ કેવી રીતે ખુલે, એટલે અજ્ઞાનથી અંધ થયો છે. આંખો તો બંને છે પણ સાચી દ્રષ્ટિ નથી, આંખ છે પણ દ્રષ્ટિ નથી, મારામાં વિવેક શક્તિ નથી, શું હિતકારી શું અહિતકારી, શું ઈષ્ટ શું અનિષ્ટ, શું પ્રેય શું શ્રેય, શું કલ્યાણકારી, કોઈ વિવેકની દ્રષ્ટિ, સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, જડ ચેતન, સ્વ પર, એક પણ પ્રકારનો વિવેક, એક કર્મા જેટલી પણ ક્ષમતા, હે પ્રભુ મારામાં રહી નથી. વિવેક ગયો એટલે બુદ્ધિની ભ્રષ્ટતા થઈ, વિનિપાત, વિવેક ભ્રષ્ટાનામ વિનિપાત શતમુખ, વિવેક જ નથી કે કઈ વસ્તુ ક્યાં સુધી ખેંચવાની, પછી ખેંચાણ કરવી, કૈરાજ કરવી, એની અંદર લપતાય જ જવું કે ક્યાંક તો ઠોકવાનું કે નહીં, અને વિવેક નથી. કરોળિયાની ઝાડની જેમ પોતાની જાડું રચતો જાય છે, પોતે ફસાતો જાય છે. આ વિવેક શક્તિ હોય તો જીવનમાં સંકલ્પ આવશે કે ધસ ફાર એન્ડ નો ફર્ધર, વાત પૂરી થઈ ગઈ. આ સંસાર સાથે અવિવેક થી જવામાં તો હું આખો ખેંચાઈ જઈશ, તણાઈ જઈશ. માટે કે છે મારામાં વિવેક શક્તિ નથી, હું મૂઢ છું. ઘણી વાર કહીને ઘણા કે છે એવો મૂળ થઈ ગયો છે, એવો એની પરિસ્થિતિમાં મૂંઝાઈ ગયો છે, પોતાના કરેલા કામોની અંદર એવો હવે સપડાઈ ગયો છે, હવે આને કઈ સૂઝતું નથી, મૂઢ જેવો થઈ ગયો છે. કોઈ કહે છે તો પણ એને સમજમાં કઈ આવતું નથી, અને પોતાને કઈ સૂઝતું નથી, પોતાને સૂઝે નહીં, એને કોઈ કહે સમજાય નહીં. આ મૂઢ અવસ્થા છે. હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, કોનો આશરો લઉં, અનાથ છું, અનાથ થઈ ગયો છું આખા જગતની અંદર. અને આમ તો જગતનો નાથ થવા માટે પ્રયત્ન કરતો હતો, પણ થઈ ગયો પરિણામમાં અનાથ. નિરાગી પરમાત્મા હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. નિરાગી પરમાત્મા તમે તો નિરાગી છો, તમે તો આ બધા રાગથી પર થયા છો. હે પરમાત્મા રાગીનું શરણું લઉં તો મારામાં રાગ આવે ને, રાગીના શરણથી સંસાર ન તરી શકાય, પણ જો ભવ પરિભ્રમણનો છેદ લેવો હોય તો નિરાગી પરમાત્મા શોધવો જોઈએ. નિરાગી પરમાત્મા. હવે હવે એટલા બધું થયા પછી હું તમારું, પેલા વેલા તો તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. હે પ્રભુ, નિરાગી પરમાત્માના મુનિ એ આત્મજ્ઞાન સંયુક્ત હોય, કારણ કે મુનિ જ મને તમારી ઓળખાણ કરાવતા જશે, મુનિ જ મને તમારું પદ સમજાવશે, મુનિ જ મને તમારો ધર્મ બતાવશે કે જીવનના વ્યવહારમાં પ્રવર્તન કેવી રીતે કરવું, નિર્દોષ જીવન કેવી રીતે જીવી શકાય, નિરપરાધી જીવન કેવી રીતે જીવી શકાય. તો તમારા મુનિનું શરણ, એ ગીતાર્થ મુનિ મહારાજ એ જે પ્રકારે માર્ગદર્શન મને કરે તે પ્રકારે જીવનનો પંથ હું કાપીશ તો એ પંથ મારો કપાશે. માટે એનું હું શરણ ગ્રહું છું. અને ત્યારે જ બને કે જ્યારે જીવ શરણ ગ્રહે. આ સંસારમાં કોઈ શરણ નથી. સંસાર આખાનું સ્વરૂપ અશરણ રૂપ આ સંસાર છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, એના વિના કોઈ ન બાય સે સે થ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાય સાસ. કેવળ સર્વજ્ઞનો ધર્મ જ આ અનાથ થયેલા જીવની બાંહી પકડશે, હાથ ઝાલશે, એ ડૂબતો હશે ને બચાવશે, એ તરતાને ઉગારશે. કેવળ સર્વજ્ઞનો ધર્મ, નિરાગી પરમાત્માનો ધર્મ, એના મુનિ અને એને દર્શિત કરેલો ધર્મ, એ જ તારું શરણ છે. આ સંસાર સાગરમાં, આ ભવ સાગરમાં ડૂબતા પ્રાણીઓને તારું જ શરણું છે. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. ભગવાન, હું જાણું છું કે આ મારી અધોગતિ, આ મારી અવનતિ, એનું કારણ એક જ છે કે મારા જે પાપ છે ને, અપરાધ કર્યા છે ને, જગતના જીવોના અપરાધ છે ને, એ જ નડે છે. જો પૂદગળ નડી શકતું નથી, ફરીથી જરા યાદ કરી લઈએ, જગતમાં એક ચેતન સિવાય પાંચ દ્રવ્ય એ તો અજીવ છે. એ પાંચ દ્રવ્ય કોઈને નડતા નથી અને એ પાંચ દ્રવ્યને કોઈ નડી શકતું નથી. આ બધી નડતર કોની છે? જીવ દ્રવ્યની. કોણ નડે છે? મેં જગતના જીવો પ્રત્યેનો કરેલો અપરાધ નડે છે. કોઈ જીવ પ્રત્યે અપરાધ કર્યો છે અને અપરાધ કર્યો છે ને, એ આજે મારી સામે આવે છે. જે જે જીવમાં સંતાપ, ઉતાપ, પ્રતિકૂળતા જે આવે છે ત્યારે સમજવું કે આ કોઈ જીવ પ્રત્યે કરેલો અપરાધ હવે મારી સામે આવી રહ્યો છે. સામે ઉપસર્ગના રૂપમાં, પરિસના રૂપની અંદર જીવ ઉપર જે કઈ આવે છે ને, એ અપરાધ જ આવે છે કોઈ જીવનો. અહીંયા જો જીવ તત્વ કાઢી નાખો ને, તો કોઈ જળ તને કઈ દુઃખ દેવા આવે એવી કોઈ વાતમાં બની શકે એમ નથી. આ દ્રષ્ટિ જો એકવાર પકડાઈ જાય ને કે કોઈ જીવનો અપરાધ મને નડે છે, એટલે મારો અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાવ. આ પાપ કર્યું અને કોઈ જીવનો અપરાધ કર્યો, અને કોઈ જીવનો અપરાધ કરવાથી જ પાપ થાય છે, અન્યથા પાપ થતું જ નથી. આ પણ બહુ સમજવા જેવું છે. કોઈ જીવનો અપરાધ કરવાથી જ પાપ થાય. કોઈ જીવ દુભાય તો પાપ થયું, અશુભ થયું, ન થાય તો મંગલ થયું. અને એ અપરાધ જ અશુભ કર્મના રૂપમાં આવે અને અશુભ કર્મનો ઉદય જ આ જીવને કોઈ ને કોઈ પ્રકારની બાધા પહોંચાડે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. ભગવાન, પાપ તો કરીને આવ્યો છું, તારી પાસે આ મારી કથની ને કહાની કહું છું, પણ હવે કર્મ તો કરીને આવ્યો છું, એટલે હું તો પહેલા એનો પશ્ચાતાપ કરું છું. જૈન દર્શનમાં આ પશ્ચાતાપ આલોચના અદ્ભુત જૈન યોગ છે. પુદગળ દ્રવ્યની તાકાતને ઢીલી કરી નાખવી, એના બંધને શિથિલ કરી નાખવો, અશુભ પ્રકૃતિને શુભમાં ફેરવી નાખવી, આવી જબરજસ્ત તાકાત જૈન દર્શન પાસે એના યોગમાં છે. યોગ દ્રષ્ટિ સમુચય હરિભદ્ર સુરીશ્વરજી આચાર્ય મહારાજાનો ગ્રંથ વાંચીએ અને દ્રષ્ટિ પકડાશે તો ખ્યાલ આવશે કે કેટલી બધી જૈન યોગમાં તાકાત છે. પતંજલિના અષ્ટાંગ યોગને કેન્દ્રમાં રાખીને હરિભદ્રાચાર્ય સ્વામી મહારાજાને કોઈ પ્રશ્ન કર્યો હશે કે અહીંયા આપણામાં કોઈ યોગ ખરો કે નહીં. આ યોગ એને જૈન યોગ આખો બતાવ્યો છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની 1444 ગ્રંથની રચના એક આચાર્યએ એના જીવનમાં કરી છે. એમાં આ એક ગ્રંથ અને યશો વિજયજી મહારાજ સાહેબે એની 8 દ્રષ્ટિની સજ્જાઈના રૂપમાં બહુ સંક્ષેપમાં પણ ગેય રૂપમાં ભાષાંતર કર્યું છે. જેવો આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથ છે એવો જ એ 8 દ્રષ્ટિની સજ્જાઈનો ગ્રંથ છે. પરમ કૃપાળુ દેવે કહ્યું છે, મુમુક્ષુએ કંઠસ્થ કરવો અને નિત્યનો પાઠ કરવો. મારા હું હવે પશ્ચાતાપ કરું છું, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પ્રભુ, હું સૂક્ષ્મ વિચારથી જેમ જેમ ઊંડો ઉતરું છું, અંતર્મુખ ઊંડા ઉતરવું એટલે શું? કુવામાં પડવું? ભૈરવના જાપ ઉપર ખીણમાં જે પડે છે એ બધા ઊંડા જ ઉતરે છે એની વાત નથી. પ્રભુ, સંસાર તરફથી મારી જ્ઞાન ચેતના, મારી વિચાર શક્તિ અને મારી બહિર્લક્ષી દ્રષ્ટિને સમેટી લઈ અને હવે અંતર્મુખ કરવી છે, આંખો બંધ કરવી છે. ઇન્દ્રિયનો વેપાર તો બહાર જાય છે, એ ઇન્દ્રિયના વેપારને આ બદ્ધ કરપદ્મ એવું પદ્માસન પ્રાપ્ત કરીને આંખો બંધ કરીને હવે મારી સમગ્ર ચેતના અને મારી વિચાર શક્તિને હું તારા બોધના અવલંબને એના આશ્રયે હવે હું વિચાર કરું છું. અને જેમ જેમ હું સૂક્ષ્મ વિચાર કરું છું, એકદમ ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. અંદર રહેલું જે અસ્તિત્વ, શુદ્ધ પરમ ચૈતન્ય રૂપ એવો જે મારો આત્મા, એનું સ્વરૂપ ક્યારેય ભાષ્યમાન થતું નહોતું, હવે અંદરથી કોઈ ને કોઈ પ્રકારનું એ સ્વરૂપ પ્રકાશમાન થાય છે, એવી કોઈ ચેતના મને દેખાય છે. તેલ વિનાનો ને દિવેટ વિનાનો કોઈ દીવો જલતો હોય, સ્વયં જ્યોતિ પ્રકાશિત થતી હોય એવો અદભુત મને ભાસ થાય છે કે અંદર તો કોઈ અદભુત તત્વ છે. તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. અને જેમ હું આ વિચાર કરું છું એમ તમારું ઓળખાણ મને થતું જાય છે કે હે પરમાત્મા, અદભુત છે, તમે તો નિરાગી હતા પણ નિરાગામે નિર્વિકારી છો. હવે તમારું આલંબન લેવામાં કોઈ દિવસ વેકાર જાગે? એ જીવને બંધનું કારણ થાય પરમાત્માનું આલંબન? એટલે આ કે છે કે એ નિરાગ નિર્વિકારી સચ્ચિત આનંદ સ્વરૂપ સહજાનંદી, અરે સહજ આનંદ, પોતાના સ્વભાવનો આનંદ, પોતાના સ્વરૂપનો આનંદ, અનંત જ્ઞાની. અને જ્યાં તમારા જ્ઞાનનો વિચાર કરું છું પ્રભુ, પાર પામી શકાય એમ નથી. દેવો નાય ગુરુ ન વસકે, ગુણ ગાય તમારા. પ્રભુ, જગતના ઘણા દેવો જ્યાં, પણ જેવું જ્ઞાનનું ગાંભીર્ય તમારા જેવું છે એવું તો અન્યત્ર ક્યાંય જોયું? આવી અદભુત તમારા જ્ઞાનની ક્ષમતા છે. અનંત દર્શી તમારું દર્શન કેવું વિશુદ્ધ છે. પ્રભુ, લોકાલોકને તમે જુઓ છો, અમે તમારા ઘરની વસ્તુ જોઈએ, બહુ તો બજારમાં નીકળાવો તો થોડી વધારે જોઈએ. અમારી દ્રષ્ટિ તો સંકુચિત અને સંકીર્ણ છે. પ્રભુ, આપની દ્રષ્ટિમાં, આપના દર્શનમાં જગત આખાનું જેને દર્શન કર્યું છે એવા ભગવાન મહાવીર સુધર્મા જંબુ સ્વામીને ઉપદેશ કરતા મહાવીરનું ઓળખાણ આપે છે કે જગત આખાનું જેને દર્શન કર્યું છે એવા મહાવીર અમને આમ કહેતા હતા. જેના દર્શનમાં જગતનો એક પણ પદાર્થ અને એની એક પણ પર્યાય એની દ્રષ્ટિની બહાર નથી, એના જ્ઞાનની બહાર નથી, આવા સમર્થ અમારા સ્વામી છે, આવા સમર્થ અમારા દેવાધિદેવ છે, વિતરાગ પરમાત્મા છે, ત્રૈલોક્ય પ્રકાશક છો. તમારા જ્ઞાનમાં તો ત્રણેય લોક પ્રકાશિત થાય છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. હું તો મારા હિત માટે તમારી સાક્ષીએ મેં કરેલા પાપો, મેં કરેલ અપરાધ, મેં કરેલ દોષ એની આલોચના પશ્ચાતાપ કરી અને હું એની ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. પ્રભુ, હવે તો મારી સ્થિતિ એવી કર, આ હું ભૂલી ગયો એમાં તો અનંત સંસાર રખડું છું, હવે તારા કહેલા તત્વમાં એક પળ પણ શંકા ન થાય મને. હું સમજું ન સમજું, મારું અધિકારીપણું આવે કે ન આવે, પણ પ્રભુ મારા જીવનમાં તારા વચનમાં હવે શંકા આપીશ. માં કૃપાળુ દેવે લખ્યું છે, મારા વતી પણ વીરને નિશંક ગણજો. એ કહે છે, એટલીસ્ટ મને એનો જામીનદાર ગણી લેજો. હું કહું છું એટલા માટે માનો, સંતની કૃપાથી ઓર સંતની આજ્ઞાથી મને પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. તો કો કેવો એમ તો કે આનાથી મારે માન્ય છે. પરમ કૃપાળુ દેવ કહે છે કે મહાવીરને માનવામાં ક્યાંય તમને હિચકિચાટ થતો હોય તો મને માથે રાખીને માની લ્યો, મારા વતી વીરને નિશંક ગણજો, જાઓ એના જામીનગીરદાર અમે છીએ. પ્રભુ શ્રી કહે કે રાજની આજ્ઞા પ્રમાણે ચાલશો તો તમારી ભવકટી છે એના જામીનદાર અમે છીએ, અમે જામીનગીર લઈશ, પણ જો બીજાને ગુરુ માનશો તો અમે જામીન પડતા નથી. રાજ સિવાય ક્યાંય જો ગુરુપદની કલ્પના કરી છે તો એ કલ્પના જ રહેવાની છે, અને એના જામીન અમે પડતા નથી. મારો ને તમારો ગુરુ એક છે. આપણે તો બધા માર્ગના સાધકો છીએ, બારમા ગુણસ્થાનક સુધી આપણી અવસ્થા તો સાધકની, આ તો કેવળ લગભગને સ્પર્શેલો મહાન આત્મા છે. પરમ ગુરુ આ છે, એની અવસ્થાથી નીચેનો કોઈ આપણને ઉપકારી થવાનો નથી. એટલે અહીંયા કહે છે કે તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એક તો મને શંકા ન થાય અને તમારા બતાવેલા માર્ગમાં મારા પગ સ્થિર રહે. હે પ્રભુ, ક્યારેય હિચકિચાટ ન થાય કે અનિતિ કર્યા વિના આ 50,000 દલો મળશે નહીં, લાવને કરી લો. ભગવાને તો કીધું છે, પણ ભગવાન તો કહેતા આવ્યા છે. આ સાક્ષાત લાભ છે એ લઈ લેવા દેને નહીં. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, અહોરાત્ર દિવસના તો ભૂલ ન કરું, સ્વપ્નમાં પણ ભૂલ ન કરું. પ્રભુએ બતાવેલા માર્ગથી વિરુદ્ધ આ જીવનના મંગલની મારી કોઈ કલ્પના નથી. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. ભગવાન મારી વૃત્તિ પણ એવી બનાવી દો કે જેથી કરીને એ વૃત્તિ ક્યાંય ચલિત થાય નહીં. આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તૃણવત એવી અમારી વૃત્તિ લેવાની કોઈ ભાવના નથી. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમને શું વધારે કેવું, મારે કારણ શું, કામ કેને ભાઈ? તો કે છે તમારાથી કઈ અજાણ્યું નથી, હું તમને તો ઓળખી ગયો છું. આવા અનંત જ્ઞાન, અનંતદર્શી, સર્વદર્શી, સહજાનંદી પ્રભુ, આ તમારી જાણપણાની કઈ બહાર છે? તમે તો ત્રૈલોક્ય પ્રકાશક છો. આ તો હું ભાવનાવશ, મારી લાચારીવશ, હું જે ભૂલ્યો છું ને મારી દુર્દશાને પામ્યો છું એટલે દુઃખી છું. સાચા અંતકરણના પશ્ચાતાપૂર્વક કંઈક તમારી પાસે આજીજી કરું છું, પ્રાર્થના કરું છું. એટલે બોલી ગયો, તમે જાણતા નથી માટે કેવા આવ્યો છું એવું માનશો નહીં, કારણ કે મારા કારસ્થાનને એ તો બધું ઘણું છે. મારી કર્મકુંડળી તો જોવા જેવી, હું જન્મકુંડળી બતાવવા જાઉં છું જ્યોતિષને, પણ પ્રભુ તારી પાસે તો મારી કર્મકુંડળીનું જ્ઞાન છે, અને આ જન્મની નહીં. મેં જે સંસારમાં અનંત જન્મ કર્યા છે એ અનંત જન્મો જન્મની જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થયા, એવી કર્મકુંડળી પ્રભુ તારી પાસે છે. તારાથી કંઈ અજાણ્યું નથી, માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ચાહું છું. કેવળ પશ્ચાતાપ લઈને આવ્યો છું, કેવળ આલોચનાનો ભાવ લઈને આવ્યો છું, અધિકારપણું નહીં લઈને નહીં આવ્યો નથી, પણ પશ્ચાતાપ છે કે મેં જ્યાં કહ્યું છે એ ભૂલ કરી છે. ભૂલ તો થાય જ, જીવની અપૂર્ણ અવસ્થામાં ભૂલ ન થાય તો ક્યારે થાય, પણ એ ભૂલ એ અપૂર્ણતાનું લક્ષણ છે. માનવ દેહ અથવા જ્યાં સુધી આપણે આ દેહ ધારણ કરીએ છીએ, સંગીપણું છે એ અપૂર્ણતાનું લક્ષણ છે. અરિહંત પદની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી આ જીવ અપૂર્ણ છે. માનવ માત્ર ભૂલને પાત્ર એટલા માટે કહ્યું છે. ભૂલ તો ભૂંસાઈ જાય અને ભૂલ તો ભૂલાઈ જાય, ભૂલ કેટલો સમય રહે, પણ ભૂલના પરિણામ ભૂલાતા નથી. ભૂલ તો ચાલી જાય છે, રોજની કેટલી ભૂલ, અસંખ્ય જીવોની અસંખ્ય ભીલો રોજ થાય આ સંસારમાં. એક રાજકોટમાં કેટલી ભૂલ થતી હશે. ભૂલ તો ભૂલાઈ જાય છે, કારણ કે ભૂલોની તો પરંપરા છે, અને ભૂલ તો ભૂંસાઈ જાય છે. આપણે બાળપણમાં કેટલી ભૂલ કરી, યુવાનીમાં કેટલી ભૂલ કરી, અરે આજે પણ ડગલે ને પગલે કેટલી ભૂલ થઈ જતી હશે. ભૂલના પરિણામ ભૂલાતા નથી, ખૂબ સમજવાનો છે. ક્ષમા આપનાનો ધર્મ આપણે સમજવો છે, વિતરાગનો. ભૂલ જાય, સાપ જાય, લીસોટા રહી જાય, એમ ભૂલ જાય, એ ભૂલના પરિણામ, એ ભૂલના વિકાર એવા જીવનમાં આપણે સંગ્રહતા જાય છે, એનું કલેક્શન કરીએ છીએ. ભૂલ વહી ગઈ, ભૂલ ભૂસાઈ ગઈ, અને ભૂલનું પરિણામ પકડી રાખ્યું. શું ભૂલનું પરિણામ આવે છે? અહમ જાગૃત છે ને, ઈર્ષા, માન, મત્સર, દ્વેષ, ક્રોધ, આ બધા ભૂલના પરિણામ પકડી રાખ્યા છે. ઓલાએ ભૂલ કરી, ઓલાએ ભૂલ કરી, ઓલાએ ભૂલ કરી, વેર ઝેરની પરંપરા ઊભી કરી. વેર, વિરોધ, દ્વેષ, શત્રુતા, દુશ્મનાવટ, ડંખ રાખીએ છીએ જીવનમાં, મરીએ ત્યાં સુધી ડંખ ના જાય, મરતો હોય અને છેલ્લે બોલાવે કે બાપા કઈ કેવું છે, તો હા જોજે આપણે ફલાણાના ઘરનું પાણી હરામ કર્યું છે, હું તો જાઉં છું પણ તું પણ પાછો, કોઈ સંબંધ આપણે એની સાથે રાખવાના. આ ડંખ જીવનમાં જન્મો જન્મ સુધી વેરભાવ લઈ, અને આવી યોનિની અંદર સર્પને, સાપ, નોળિયાને, કૂતરા, બિલાડાને, ગરુડ અને નાગને, આ બધાને જાતિગત જન્મો જન્મના વેર છે, ડંખ લઈને ગયા છે. ભૂલ તો આવે, ભૂલ તો થાય, ભૂલ ભૂસાઈ જાય, ભૂલને ભૂલી જવી જોઈએ. આપણે ભૂલને ભૂલતા નથી, ભૂલના વિકારને પકડી રાખીએ છીએ. એમાંથી ઉત્પન્ન થયેલો, એમાંથી આપણો ગવાયેલો અહમ, એના કારણે જાગેલી ઈર્ષા, એના કારણે દુશ્મનાવટ, એનાથી વેર અને વિરોધની પરંપરા, શત્રુતાની પરંપરા, મૈત્રીનો નાશ અને શત્રુતાનો ઉદ્ભવ, આ ભૂલનું પરિણામ આપણી અજ્ઞાનતાને કારણે. ભૂલી જાય ભાઈ, ભૂલ થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, ફરગેટ. નહીં, કેમ ભૂલ કરી એને? 20 વર્ષ પહેલા કરેલી ભૂલ હજી યાદ છે. હું ગયો અને મને ચાનો એને આગ્રહ કર્યો. અરે જીવ, ક્યાં ફસાયો છો તું? આવા માન અને ગૌરવ, ઘમંડ, અહંકાર, અભિમાનના લઈને આવેલો છું. કૂતરા બિલાડામાં તને કોણ ચાપાવા આવ્યું તું? રખડી મરી સ્થિર્યંચના ભાવમાં જઈશ, નારકીમાં જઈશ, આ તારા કોઈ તથાકથિત માનની અને સન્માનની આ ભાવના કલ્પના સિવાય કાંઈ નથી. તારું શુદ્ધ સ્વરૂપ જુદું છે. જગતના જીવો અમને બોલાવવા તો જોઈને, અમને ગણવા તો જોઈને, અમને નિમંત્રણ તો આપવું જોઈને, આવકારા તો દેવા જોઈને, આમાં ને આમ ભળી ગયા છે. હડકતા હોય આખા, જ્યારે જુઓ ત્યારે સડકતા હોય, વાત કાઢી નથી અને છંછેડાયા નથી. ઓલાને કે ભાઈ ભૂલ થઈ ગઈ, લિસ્ટમાં નામ લેતા ભૂલાઈ ગયું, અથવા ફોન કરતા ભૂલાઈ ગયું. શેનું ભૂલાઈ જાય? બોલો લ્યો. પણ કે પરમાત્મા છે, ભૂલાઈ જાય. ભૂલ ભૂલતા શીખવી જોઈએ. ભૂલમાંથી આજે વિકારોની પરિણામ અને એની પરંપરા જે છે ને, એ પરંપરા આ જીવની અંદર જન્મો જન્મના બીજ નાખ્યા છે. ભાવના બીજનો નાશ કરવો છે ને, ભૂલને ભૂલી જતા શીખો. જ્ઞાની કહે છે કે વેર અને દ્વેષ આ વિકાર પરિણામ છે. ભગવાને કહ્યું છે કે વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. અરે કોકે એની ભૂલ કરી હોય અને એ ભૂલને તું કે કઈ વાંધો નહીં, તમે ભૂલી ગયા હોય તો જરાક તમને કામનું દબાણ હશે, એને કેટલો આનંદ થશે. એ જિંદગીભર તને યાદ કરશે, જિંદગીભર એને થશે કે કેવો એનો એનો કેટલો ઉદાર ભાવ છે. જુઓ તો ખરા, મારાથી ભૂલ થઈ ગઈ, અને ખરેખર એની ભૂલ કદાચ ન થઈ હોય અને એનો ઈરાદો હશે ને, તો પણ એને એમ થશે કે આની ઉદારતા અદભુત છે. આ જગતની અંદર આ પ્રેમ ભાવનું આ પરિણામ છે. ક્ષમા ભાવ એ જીવનની પરિપક્વતાનું અને સમજણનું લક્ષણ છે. આ કોઈ નિર્બળતા નથી. ના, એ ગમે તેમ કરી આપણે હું ચલાવી ન લઉં. અરે તું ચલાવી ન લઉં, તું સાસ વચ્ચે દુનિયામાં તું ચલાવી ન લઉં એટલે તારા કહેવાથી આ જગતમાં કાંઈ હાલે છે? સિવાય કે આ મનના તોફાન, મનના તોફાન સિવાય કાંઈ ચાલે છે આપણું આ દુનિયામાં? એક પણ ચીજ આપણી આજ્ઞાએ, આપણી ઈચ્છાએ, આપણા નિયંત્રણથી કે આપણા નિયમનથી ચાલતી નથી. આખું જગત સ્વયં પરિણામી છે, તું એમાં ક્યાંય નથી. તું પણ એનો ભોગ બની ગયો છે. ક્ષમા ભાવ એ તો અહમ ભાવના વિસર્જનની પ્રક્રિયા છે. જેમ જેમ જીવમાં ક્ષમા ભાવ આવશે એમ અહમનું વિસર્જન થતું જશે. માની લીધેલો મિથ્યા અહંકાર એના વિસર્જનની આ પ્રક્રિયા છે. ક્ષમા એ તો વીરનું ભૂષણ છે અને સંતની સજ્જનતાનું લક્ષણ છે. એને ખોટી ખતવણી નહીં કરવાની. ક્ષમા એક અદ્ભુત ગુણ છે, જૈન શાસનનો પ્રાણ છે. એ ક્ષમા એ વીરનું ભૂષણ, એ સજ્જનતાનું લક્ષણ છે. ક્ષમાના એ ક્ષમા ભાવ એ ત્રણ પ્રકારે જીવનમાં આપણે પ્રયોગ કરીને રાખવાની છે. ક્ષમાને કેમ ધારણ કરવી, ક્ષમા ભાવનો કેમ પ્રયોગ કરવો, આ ત્રણ પ્રકારને બરોબર થોડો વિચારપૂર્વક સમજી લઈએ. પહેલી વાત, ક્ષમા રાખો. પહેલી વાત, ક્ષમા રાખો. હર કોઈ પરિસ્થિતિની અંદર મારો સ્વભાવ ક્ષમાનો છે, મારે એ સ્વભાવને જાળવી રાખવાનો છે. એ સ્વભાવની બહાર જઈ અને હું કોઈ પ્રતિભાવ, કોઈ ક્રોધ વગેરે નહીં કરું. ક્ષમાનો વિપરીત દુર્ગુણ છે ક્રોધ. ક્ષમા જો છૂટી ગઈ તો ક્રોધ આવી ગયો. માટે ક્ષમા રાખવી. એક સાધુ નદીમાં નાવા ગયો. નદીમાં એણે જોયું કે ઉપર ઝાડ ઉપરથી એક વીછી પડ્યો અને વીછી હવે તરફડિયા મારે, એટલે સાધુએ તેને હથેળીમાં ઉપાડ્યો અને લઈને બહાર કિનારા ઉપર મૂક્યો, પણ વિછી એને ડંસ માર્યો, એમાં પાછો વિછી પાણીમાં પડી ગયો એટલે ઓલાએ ફરીથી ઉપાડ્યો એટલે બીજો ડંસ માર્યો, એટલે તરત જ હાથ ધોજી ગયા એટલે વિછી પાછો પાણીમાં પડ્યો, ફરી ઓલાએ ઉપાડ્યો, ફરી વિછી પાણીમાં પડ્યો. કાંઠે ઉભેલો એક જણ આપણા જેવો હશે, એ મહારાજ આ ધંધા રહેવા દો, આ વિછીને તો કઈ બચાવવાના ધંધા કરાય, એ ગમે એટલું છે તો તમને ડંસ જ મારશે. સાધુએ કીધું કે આ વિછી જેવું પ્રાણી જો પોતાનો સ્વભાવ છોડતું નથી તો હું તો સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડું? ક્ષમા મારો સ્વભાવ છે, હું કેમ છોડું? મારે તો ક્ષમા ધારણ કરવી છે. ગજ સુકુમારે હર પરિસ્થિતિમાં ક્ષમા ધારણ કરી, ક્રોધ ન કર્યો, ક્ષમા ધારણ કરી. નેતારીએ મુનિવર, એને ખબર હતી કે ચકલું બેઠું છે, એ ચણ ચડી ગયું છે પેલા સોનાના જવલા, અને સોની એને શિક્ષા કરી રહ્યો છે, કહીશ તો આને મારી નાખશે, પ્રાણાતિપાત વધ થશે એક પ્રાણીનો. અને ચકલું જાણતું નહોતું કે આ સોનું છે, એને કઈ સોનીનું સોનું નહોતું જોઈતું, એને તો જવના દાણા જોતા હતા, એટલે એ પણ નિર્દોષ છે, નિર્દોષનો વધ. અને એક મુનિ એના કારણે થાય, પોતાની કોઈ ભૂલ નથી. અને એ સોની જ્યારે માથા ઉપર વાદળી બાંધી અને એને સજા કરે છે, ફટકારે છે, ત્યારે પણ ક્ષમાભાવ ધારણ કરે છે. મેતારી ક્ષમા રાખો, મારો સ્વભાવ ક્ષમાને ધારણ કરવી. આત્મનિંદે આપનો રે સોનીડાનો શું દોષ, સોનીનો શું દોષ છે? એનામાં ક્રોધ આવી ગયો છે અને એના સ્વભાવને ચૂકી ગયો છે, એથી મારે મારા સ્વભાવને ચૂકી જવું? ક્ષમા રાખો. વિતરાગ શાસનમાં પહેલું સૂત્ર, ક્ષમા રાખો હર કોઈ પરિસ્થિતિમાં, હર કોઈ સંયોગમાં. અને આનો પ્રયોગ ઘરથી શરૂ કરો. જો સંસારને સુખી બનાવવો હોય, જીવનને મંગલમય બનાવવું હોય, તો આ બધા ઉપદેશની બહાર ઉપદેશ દેવાના ધંધા કરતા નહીં. પહેલું કામ આપણા પરિવારની અંદર નાની મોટી ભૂલ, અને ઘરમાં એવું જ વાતાવરણ રાખવું કે હશે ભૂલ થઈ છે, બે શબ્દ ઉપદેશના કેવા હોય કેવા, કે જેથી કરીને સભાનતા થાય, ભૂલનું પુનરાવર્તન ન થાય એવી સમજણ આપવાનો પ્રયત્ન કરવાનો. પણ ક્રોધ, દંશ, કિન્નાખોરી, વેરભાવ, દેરાણી, જેઠાણી, સાસુ, નણંદ, ભાઈ, ભત્રીજા, પિતા, પુત્ર, આ બધા સંબંધની અંદર આ ક્ષમા રાખો બહુ મહત્વનું છે. આપણી પણ ભૂલ થઈ જાય છે, કોઈ આપણને ન કે ઘણી વાર આપણે મોટા મુવા હોય તો, એથી કરીને આપણી ભૂલ થતી નથી એવું નથી, છીબા તો આપણા હાથમાંથી પડે અને દૂધની તપેલી ઢોળાય, પણ આ તો નાનાથી ઢોળાય તો એ ગુનો, બીજા આચરે એ પાપ, અને પોતે કરે એ લીલા. આવા તાજરવા તોલા રાખતા નહીં, જીવ માત્ર સમાન છે, સંસારના સંબંધમાં ઊંચ નીચ છે, ભાઈ બેન, સાસુ વહુ, આ બધું સંસારના સંબંધ છે, એને ભૂલી જજો. અત્યારે જીવ સાથે અપરાધ કરવો નથી, ક્ષમા રાખજો, હર કોઈ પરિસ્થિતિમાં ક્ષમા રાખજો. જો પર્યુષણની કોઈ આરાધના આપણા જીવનમાં એનું ફળ આપણને મળે એવી ઈચ્છા હોય તો પહેલું કામ એ કરજો, કોઈની ભૂલ ઉપર ક્ષમાભાવ રાખજો, જેટલો બને એટલો ઉપયોગને સ્થિર કરશું, ક્ષમાભાવ રહેશે. ક્ષમાભાવ રાખવો આકરો છે, નડશે અહમ, બીજું કઈ નહીં નડે, અહમ નડશે. કાં તો પરિગ્રહ સાથેની મૂર્છા, કાં મારાપણું, અને કાં મમત્વપણું, અને કાં હુંપણું, આ નડશે બસ. એટલું કહ્યું તો ક્ષમા રાખવામાં કઈ તકલીફ નથી, કારણ કે પછી બધું લોટાઈ જાય તો સમજે કે મારું કઈ છે જ નહીં, ભાગમાં હોય રે બાકી બધું જાય, ક્ષમા રાખો. બીજો મંત્ર, ક્ષમા માગો. આ રાખવા કરતા થોડું આકરું છે, કારણ કે ક્ષમા માગવાની છે. જ્યાં મારી ભૂલ થઈ, જ્યાં મને લાગ્યું કે હું ચૂકી ગયો, આઈ મિસ્ડ, આઈ લેપ્સ્ડ, જા, ગમે તેવો હોય, ગમે તે વ્યક્તિ હોય, ગમે તે જીવ હોય, જીવ માત્રની ક્ષમા માગવાનો ભગવાનનો આદેશ છે. જીવ હવે કેવો છે એની વિચાર નહીં કર, એ મનુષ્ય છે, તારો સગોવાલો છે, નાનો છે, મોટો છે, એ પણ નહીં, એ તિર્યંજ ગતિનો જીવ છે કે જગતની કોઈ પણ ગતિનો જીવ છે, એની ક્ષમા માગ. હે જગતના જીવો, 84 લાખ યોનિમાં રહેલા જીવો, મારાથી, મન વચન કાયાથી, જ્ઞાતપણે કે અજ્ઞાતપણે, પ્રમાદપણે કે મોહપણે, કોઈ પણ તમારી આરાધના, મારી આરાધના કરતા કોઈ પણ તમારી આશાતના વિરાધના થઈ હોય, પરિતાપના કિલામણા થઈ હોય, દુભવણી થઈ હોય, હું ક્ષમા માગું છું. અને આ ક્ષમા માગવામાં માગવું છે એટલે અહંકાર જવા નહીં દે. હવે મનમાં માગી લેને, દેરાસરમાં જઈને માગી લેને, રાત્રે પ્રાર્થનામાં કહી દેને, હવે એની પાસે જવાની શું જરૂર હતી? નકામો ભરી ચડી જશે, પાછો ડાયો છે, નકામો એ ચડી જશે. માગવું એ બહુ કઠિન છે, દુષ્કર છે. ક્ષમા રાખવી સરળ છે, ક્ષમા માગવી બહુ કઠિન છે. ભગવાન મહાવીરના ગણધર ગૌતમ ગોચરીએ નીકળ્યા છે અને એમાં સાદ પડે છે. સાંભળો નગરજનો, સાંભળો, ભગવાન મહાવીરના શ્રાવક આનંદ દર્ભની પથારીએ પડ્યા છે, એમને અવધિ જ્ઞાન થયું છે. એક શ્રાવકને અવધિ જ્ઞાન ગણધર ગૌતમના કાન ચમકા અને તરત જ કહે છે કે મહાવીરના શ્રાવક છે, મારે તો એમ નહીં, એમણે સંથારો લીધો છે તો દર્શન માટે જવું જોઈએ. અને આવા ગૌતમ ગણધર અનંત નિધાન લબ્ધિના ધારક જ્ઞાનના સાક્ષાત સરસ્વતી જેવા ગૌતમ આનંદ શ્રાવક પાસે જાય છે અને એની કુશળ પૂછે છે. આનંદ શ્રાવક કહે છે, ભગવંત મને આ અવસ્થામાં અવધિ જ્ઞાન થયું છે. કેટલું જ્ઞાન? સુધર્મા દેવલોકથી લોલુચ્ચય નત સુધીની આ બધી જ લોકનું પ્રમાણ મને દ્રશ્યગત થાય છે. ગૌતમ કહે છે, શ્રાવકપણામાં આટલું બધું જ્ઞાન હોય નહીં. આનંદ શ્રાવક કહે છે કે પ્રભુ, મહાવીરના શાસનમાં હવે અસત્યનું તો પ્રાયશ્ચિત લેવું પડે, તો આપને પ્રાયશ્ચિત લેવું પડશે. એણે કહ્યું કે શું વાત છે? એકદમ પાછા પગલે ગૌતમ તો જાય છે ભગવાન મહાવીર પાસે. ગોચરી મૂકી ન મૂકી એ બધી વાત પછી પેલા પ્રભુ મને સમજાવો, ગૃહસ્થ અવસ્થાની અંદર રહેલા શ્રાવકને આટલું ઉત્કૃષ્ટ શ્રેણીનું જ્ઞાન એમણે જે કહ્યું તે પ્રકારનું સંભવિત છે? નહીં તો એ અત્યારે અનશનમાં છે અને એને મીછામી દુકડમ પ્રાયશ્ચિત એને લેવું પડશે, નહીતર એ જીવની ગતિ નહીં થાય, એ રીતે મરી જશે પ્રાયશ્ચિત વગર. ભગવાન મહાવીરે આંખો બંધ કરી અને સસ્મિત ગૌતમ સ્વામીને જોઈને કહ્યું, ગૌતમ પ્રાયશ્ચિત તમારે લેવાનું છે. હવે પ્રાયશ્ચિત લેવું હોય તો શું કરવું? આનંદ શ્રાવક પાસે જઈને મીછામી દુકડમ કરવું પડે. એક ભગવાનનો ગણધર, ઇન્દ્રભૂતિનો જીવ, 500 શિષ્ય સાથે દીક્ષિત અને જેને દીક્ષા આપે એને કેવળ જ્ઞાન થાય. આવા ગૌતમ શ્રાવધુઓ પણ વિચાર કરે છે કે ભગવાને તો ગૌતમનો વાંક હોય તો જરા શાંતિથી પ્રાઇવેટમાં કહેવું હતું કે ભૂલ તમારી છે, પણ આ તો વિતરાગનું શાસન છે, એનો ન્યાય તો બધાને માટે સમાન. ભગવાને તો ધર્મસભામાં કહ્યું કે ગૌતમ મીછામી દુકડમ તમારે લેવા જોઈએ. મધ્યાહ્ને ગૌતમ પાછા જાય છે, આખી નગરી જોઈ રહી છે. ભગવાન મહાવીરના પટ્ટધર ગણધર ગૌતમ આનંદ શ્રાવકના ઘરે ફરીથી જાય છે અને જઈને કહે છે, આનંદ મીછામી દુકડ આવો, ક્ષમા ધર્મ, ક્ષમા માગો, અહમને વિસર્જિત કરો. અરે ગૌતમની દશા આગળ આપણી દશા શું હતી કે આપણે આ વેર ઝેરના પોટલા બાંધી બાંધી અને જગતની અંદર વેરની પરંપરા કરીએ છીએ, દ્વેષની પરંપરા કરીએ છીએ, નિર્મળ થઈ શકતા નથી, આપણો કશાય ભાવ શાંત થતો નથી, કારણ કે આપણે ક્ષમા માગતા ખચકાય છીએ. એના ઘરે કેમ જાઉં? એ નાની છે, આવશે મારી પાસે માફી માગવા? અરે તમારે જીવની નિર્મળતા કરવી હોય તો નાના મોટાના ભેદ વિસારો, ક્ષમા માગો, અંતઃકરણપૂર્વક ભગવો. સંસાર છે, કેટલા પ્રસંગો થયા હશે કે વ્યવહાર હેવારના પ્રસંગ થયા હશે, મનદુખ પણ થયા હશે, ભૂલ પણ થઈ હશે, ભૂલને ભૂલી જાઓ, ક્ષમાને માગો. ભગવાનનો બીજો ધર્મ, ક્ષમા રાખો, ક્ષમા માગો, અને ત્રીજું ક્ષમા આપો. આ તો ઈથી દુષ્કર, મારી કોઈ ભૂલ નહોતી, મારી કોઈ ગલતી નહોતી, બધી રીતે હું પૂર્ણ હતો, છતાં એણે ભૂલ કરી, એને કારણે મને નુકસાન થયું, એને કારણે હું વિપત્તિમાં મુકાયો, એને કારણે હું આ બધા સંજોગોમાં મુકાયો. હવે એ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ, માફ કરો, તો આ ક્ષમા આપી શકતો નથી. એને અહમ છે પોતાનું કે મેં ક્યાં ભૂલ કરી, ભૂલ તો તારી હતી ને, મારી હતી. બસ આ પણ અહમભાવનું ત્રીજું સ્વરૂપ, કે ભૂલ કરનાર ભૂલની માફી માગવા આવે છે. એ કહે છે કે હું મીછામી દુકડમ તમને કહું છું, તો પણ આપણા પગ એના ઘર તરફ જતા નથી, કારણ કે ક્ષમા આપવા જેવું હૃદયનું ઔદાર્ય, અંતકરણની વિશાળતા નથી આપણામાં, અહમ ઘેરાયેલો પડ્યો છે. એટલે કે જે ભલે ને માગે, એ માગે તોય એ સામે એને આપે નહીં. છ છ મહિના સંગમ નામના દેવે ભગવાનને ઉપસર્ગ કર્યા, પ્રાણાંત કષ્ટ આપ્યા. અને જ્યારે ભગવાન તો એ જ રીતે અચલ અડોલ સ્થિતિમાં રહ્યા, ત્યાર પછી એનું અભિમાન ઉતરી ગયું કે ધરતી ઉપર કોઈ આવો કાળા માથાનો માનવી, જેને તીર્થંકર જગતના લોકો કહેશે એવા પુરુષનું આ આત્માનું સામર્થ્ય અદ્ભુત છે, એની સામે આ દેવની માયા કઈ કામ ચાલી શકે નહીં. જાતો દેવ છેલ્લે જાતા જાતા કહે છે કે હવે હું તો આનું કંઈ અહિત કરી શક્યો નહીં, એટલે ભગવાન પાસે ક્ષમા માંગે છે, માફી માંગે છે. ભગવાને કહ્યું, હે સંગમ, ક્ષમા તો વેરીને હોય, તું તો મારો મિત્ર છું. ભગવાન, હું તમારો મિત્ર, છ છ મહિના થયા તમને એક સમય માત્ર પણ સુખ લેવા દીધું નથી, એવી અનિષ્ટ અને એવા કુકર્મો મેં આઈદરા છે. તો કે છે, ના, જગતના તમામ જીવો એ આ જ્ઞાનીના મિત્રો હોય છે, જગતના તમામ જીવ, તું પણ વેરી નથી. અને આ મહિમા ગાતા ગાતા સિદ્ધસેન દિવાકર સુરીશ્વરજી મહારાજ ભગવાન મહાવીરની સ્તવના કરતા કરતા કહે છે, કૃતા પરાધે પીજીને કૃપા મંથરતા રહ્યો, ઈશદ બાષ્પાદ રહ્યો ભદ્ર શ્રીવીર જિન નેત્રયો. હે ભગવાન દેવાધિદેવ તીર્થંકર પરમાત્મા મહાવીર, આખા તારા જીવન ચરિત્રમાં તારી આંખમાં આંસુ એક જ વખતે આવ્યા. ઈશદ બાષ્પાદ રહ્યો ભદ્ર, તારી આંખના ખૂણા ભીના થઈ ગયા જયારે સંગમે તારી ક્ષમા માંગી, અને તારે એને ક્ષમા આપી હતી, પણ ભગવાને જ્ઞાનમાં જોયું કે અભવી જીવ છે, આનું તો કલ્યાણ થઈ શકે એમ નથી. ત્યારે એના દુઃખથી અનુકંપિત થઈને આ વીર વર્ધમાન કાનમાં ખીલા ઠોકાણા તો પણ આંખમાં આંસુ નથી, અને સંસારનો પરિત્યાગ કર્યો છે જશોદાનો અને પ્રિયદર્શિનીનો તો પણ એની આંખના ખૂણા ભીના થયા નથી. એને સંગમ દેવ છ છ મહિના અપકાર કરીને જાય છે ત્યારે ભગવાનની આંખના ખૂણા ભીના થાય છે, કારણ કે ભગવાન એને ક્ષમા આપી છે, પણ આ જીવનું કલ્યાણ થઈ શકે એવી સ્થિતિ નથી, અભવી કક્ષાનો જીવ છે. ક્ષમા આપો, કોઈ જરાક કહે કે મારી ભૂલ થઈ ગઈ, બસ એને કહ્યું પાપની કબૂલાત, એ જ પાપીને પાપીની સજા છે, પાપની સજા છે, એ સજા આપણે આપવાનું હવે કામ ન કરીએ. એને કબૂલ કર્યું, મેટર ઇઝ ઓવર, ફરગેટ એન્ડ ફરગીવ. ક્ષમા રાખો, ક્ષમા માંગો, ક્ષમા આપો. ભગવાને જગતના જીવોને ક્ષમા આપી, ગોસાળાને આપી. કાર ચક્ર જ્યારે તેજો લેસિયા પાછી ફરીને ગોસાળો મરતો હતો, ત્યારે એને દયાદ્ર નેત્રે ભગવાન સામે જોયું, ભગવાન સામે જોયું, અને ગોસાળાને ભગવાને એને એવી સદગતિ ઉપર જાય એ પ્રકારની એવી અનંત કરુણા કરી, અને ગોસાળો સદગતિને પામ્યો એમ શ્રેણીક મહારાજાના પ્રશ્નમાં ભગવાને જવાબ આપ્યો છે.
એ અપકારી પર કર્યા ઉપકારો એવી કરુણાત મારી વહાવો, જેર અમારા ઉતારો.
હે પ્રભુ, અમારા ઝેર ઉતારો, આ વેર ભાવના ઝેર, એના પોટલા બાંધીને અમે સંસારમાં નીકળ્યા છીએ, અને ધર્મ કરીને લોકોને દંભ કરીને આડંબર કરીને નીકળ્યા છીએ કે અમે બહુ ધર્મ કરીએ છીએ. અંતઃકરણને નિર્મળ કર્યા વિના ધર્મનું કોઈ પરિણામ નથી. ખમાવું, ખમવું અને ખમાવવું, આ ભગવાનના મંત્રને આત્મસાત કરીએ. અને એક ભાવ છે,
હું મિત્ર છું સહુ જીવનો, સહુ જીવ મારા મિત્ર છે, નથી વેર કે વિરોધ મારે, પ્રેમ ભાવ પવિત્ર છે. યાચું ક્ષમા સહુ જીવની, સહુ જીવને આપું ક્ષમા, ભૂલી સ્વપર સહુ દોષને, ભાવે કરે હું વંદના. ખામીમી સૌ જીવે, સૌવે જીવા ખમંતુ મે, મીતિ મે સૌવ ભૂયેષુ વેરમ મધ્યમ ન કેણઈ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. સકળ સંગને મિચ્છામી.